नमो हरि हंसारम नमो जीदारम नमो आयरिहानम नमो वर्षायानम नमो लोहे सर्वतामूनम।
जो आपने जैन सिद्धांत प्रश्नोत्तर मारा एमा पर्याय अधिकार એમાં આપણો લગભગ છેલ્લો છેલ્લો ભાગ ચાલુ થશે। એક વાર આપણે પહેલેથી જોયું આપણે શું જોયું આ અધિકાર, સૌથી પહેલા આપણે જોયું કે પર્યાય કોને કહે છે, પર્યાય કોને કહે છે, પરિભાષા દ્રવ્યની અવસ્થાને અથવા ગુણોના વિશેષ પરિણામને પર્યાય કહે છે। એના પછી આપણે જોયું પર્યાયના કેટલા ભેદ, બે ભેદ, કયા બે ભેદ, હર્ષ પર્યાય અને વ્યંજન, વેરી ગુડ, હર્ષ પર્યાય અને વ્યંજન। અને દેવના બે બે સભ્ય કયા કયા, સ્વભાવ હર્ષ પર્યાય, વિભાવ હર્ષ પર્યાય, સ્વભાવ વ્યંજન પર્યાય, વિભાવ હર્ષ પર્યાય। હવે હર્ષ પર્યાય કોને કહે છે, પ્રદેશત્વ ગુણને છોડીને દ્રવ્યના બાકી બધા ગુણોની પર્યાયને હર્ષ પર્યાય કહે છે। અને વ્યંજન પર્યાય કોને કહે છે, પ્રદેશત્વ ગુણના વિશેષ કાર્યને વ્યંજન પર્યાય કહે છે। હવે એના આપણે ઘણા બધા એક્ઝામ્પલ જોયા હતા, એમાંથી પછી આપણે આગળ વધીએ। એના પછીનો ટોપિક આપણે જોયેલો ઉત્પાદ વ્યય અને ઉત્પાદ વ્યય અને ઉત્પાદ કોને કહેવાય, ઉત્પાદ કોને કહેવાય, દ્રવ્યમાં નવી પર્યાયની ઉત્પત્તિને ઉત્પાદ કહે છે। વ્યય કોને કહેવાય, જૂની પર્યાયના નાશને વ્યય કરે છે। જો નવી પર્યાયના નાશને વ્યય નહીં કહેતા, હજી તો ઉત્પન્ન થઈ છે ને, એટલે જૂની પર્યાયના નાશને વ્યય કરે છે। અને ધ્રુવ કોને કહે છે, એ પર્યાયોના પ્રવાહમાં એક નિરંતર રહેનાર ત્રિકાળી વસ્તુને ધ્રુવ કહે છે। ઉત્પાદ ધ્રુવ પછી આપણે ઘણા બધા એક્ઝામ્પલ જોયા હતા, તો પૂતગલમાં પૂતગલની પર્યાયના એક્ઝામ્પલ, જેમાં આપણે સ્કંદ જોયું, સ્કંદના છ પ્રકાર જોયા, એના સાઈઝ પ્રમાણે, પછી વર્ગ વર્ગણા આદિ બધું આપણે જોયું। એના પછી જીવની પર્યાયના એક્ઝામ્પલ્સ આપણે જોયા, તો જ્ઞાન ગુણની પર્યાયમાં આપણે જોયું અધિજ્ઞાન, શુદ્ધ જ્ઞાન, અવધિજ્ઞાન, મન પર્યાય જ્ઞાન, કેવળ જ્ઞાન, એ બધાના એક્ઝામ્પલ જોયા। પછી ચારિત્રમ ગુણ જોયું, આ બધું આપણે કહીએ બરાબર। હવે આગળ જો આપણે લાસ્ટ ટોપિક આપણે શું જોતા હતા, કે જીવને કર્મના બંધમાં થનારા કારણ, જો આપણે આવી જાઓ પેજ નંબર 104 અને ક્વેશ્ચન છે 299, પેજ નંબર 104 ક્વેશ્ચન 299 આપણે પર્યાયની જ વાત ચાલુ છે। જીવમાં જે બંધ થાય છે એ બંધ પણ એક પર્યાય છે, કેમ કે ત્રણેકાળ નથી ચાલતો, એક સમયમાં એ બંધ થાય, તો એ બંધમાં કયા કયા કારણો નિમિત્ત છે, એ કારણો પાંચ પ્રકારના, કયા છે પાંચ, મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને નિરોધ। મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને નિરોધ। હવે જયેશભાઈ, આમાં અને ઓલી બુકમાં ડેફિનેશન સ્લાઇટલી ડિફરન્ટ, તો યુ હેવ ટુ ટેલ મી કે વોટ ઇઝ ધ ડિફરન્સ એટ ધી એન્ડ ઓફ ધ ક્લાસ, ઓકે, જે આમાં નથી ક્લાસ, જે આમાં આ જ ટોપિક ચાલુ છે, પણ એમાં થોડો ફરક છે, તો યુ ટેલ મી એટ ધી એન્ડ, ઓકે। હવે સૌથી ફર્સ્ટ, મિથ્યાત્વ કોને કહે છે, આ મિથ્યાત્વની પરિભાષા આપણી થઈ ગઈ, અવિરતી, પ્રમાદ, કષાય અને યોગ આપણું બાકી છે। તો ટુડે વી હેવ ટુ એકચ્યુઅલી સ્ટાર્ટ ફ્રોમ 303 ઓન વર્ડ, પણ એક મિથ્યાત્વને રિવાઇઝ કરી લઈએ પછી આગળ જઈએ। મિથ્યાત્વ કોને કહે છે, જીવની ઊંધી માન્યતા, ઇન શોર્ટ, અને પરિભાષા એક્ઝેક્ટ જોવી હોય તો પ્રયોજનભૂત જીવાદી તત્વના ઉલટા શ્રદ્ધાને મિથ્યાત્વ કહે છે, અથવા તો કુદેવ અથવા અદેવમાં દેવ બુદ્ધિ કરવી, અતત્વમાં તત્વ બુદ્ધિ કરવી, અધર્મ કે કુધર્મમાં ધર્મ બુદ્ધિ કરવી આદિ જીવના વિપરીત શ્રદ્ધાને મિથ્યાત્વ કહે છે, જીવના વિપરીત શ્રદ્ધાને મિથ્યાત્વ કહે છે। આપણે એ પણ જોયું કે આ બે પરિભાષામાં શું ફરક છે, કે પ્રયોજનભૂત જીવાદી તત્વોની જે વાત કરી એ ભૂલ તો જીવની અનાધિકારથી ચાલે છે. એ કઈ જાતનો મિથ્યાત્વ છે? એ અગ્રહી મિથ્યાત્વ છે, એ આ નવું ગ્રહણ કરેલું મિથ્યાત્વ નથી. અને આજે કુદેવમાં દેવબુદ્ધિ, કુધર્મમાં ધર્મબુદ્ધિ આદિ તો આ ભૂલમાં નવું ગ્રહણ કરેલું મિથ્યાત્વ છે. એ કયું મિથ્યાત્વ છે? એ ગ્રહી મિથ્યાત્વ. મિથ્યાત્વ ના પ્રકાર કેટલા? મેન તો બે મિથ્યાત્વ ના પ્રકાર, મેન બે, ગ્રહિત મિથ્યાત્વ અને અગ્રહિત. હવે એમાં આપણે જોયું તો ગ્રહિત ની અંદર પાંચ પ્રકાર, પહેલા તો અગ્રહિત ની પરિભાષા જોઈએ. જીવ વર્જવ્યનું કઈ કરી શકે, કઈ કરી શકે કે શુભ વિકલ્પથી આત્માને લાભ થાય એવી અનાદિથી ચાલતી આવતી માન્યતાને મિથ્યાત્વ કહે છે. એ કોઈના શીખાડવાથી કહ્યું નથી, માટે અગ્રહિત. અને ગ્રહિત કોને કહેવાય? કે જન્મ થયા પછી પર ઉપદેશના નિમિત્તે જીવ જે નવું અતત્વ સિદ્ધાંત ગ્રહણ કરે છે એને ગ્રહિત મિથ્યાત્વ કહે છે. બરાબર, આટલું ક્લિયર છે? કે જે આ ભાવમાં નવું ગ્રહણ કરે એને શું કહેવાય? ગ્રહિત મિથ્યાત્વ. અને જે અનાધિકારથી ચાલતું આવે છે એ કયું મિથ્યાત્વ છે? હવે જો ગ્રહિત મિથ્યાત્વના પાંચ છે, એકાંતિક મિથ્યાત્વ, વિપરીત મિત્યાત્વ, સંચય મિત્યાત્વ, અજ્ઞાન મિત્યાત્વ અને વિનય. આપણે લાસ્ટ ટાઈમ એક્ઝામ્પલથી આને ઘણું જોયું હતું. એમાં આપણે એક્ઝામ્પલ જયારે જોયા હતા ત્યારે જોયું હતું કે આમાં અગ્રહિતના પણ અમુક અંશ તો આવી જ જાય. બરાબર, જો આની પરિભાષા જોઈએ, એકાંત મિત્યાત્વ કોને કહે? એસ નેમ સજેસ્ટ, એક અંત વસ્તુ અનેક અનેકાંતમત હોવા છતાં એના કોઈ પણ એક અંશને મુખ્ય કરીને આમ જ છે માની લેવું એને એકાંતિક મિથ્યાત્વ કહે છે. જો પરિભાષા, આત્મા પરમાણુ આદિ પદાર્થનું સ્વરૂપ અનેકાંતમય, અનેક ધર્મવાળું. અનેકાંત એટલે શું? કે કોઈ પણ પદાર્થનું સ્વરૂપ છે ને મલ્ટીફેસેટેડ છે, એટલે એની પોઈન્ટ ઓફ ટાઈમ કે એ પદાર્થ ક્ષણિક પણ છે, નિકાળી પણ છે, કોઈક એંગલથી ક્ષણિક છે, કોઈક એંગલથી નિકાળી છે. બરાબર, ખ્યાલ આવે છે ને? જેવી રીતના આપણે કહીએ આ ફોન કેવો છે તો નાનો છે, પણ નાનો છે ડઝન્ટ મીન એનીથિંગ. નાનો છે તો કોનાથી નાનો છે, અથવા મોટો છે તો કોનાથી મોટો છે. તો ઓલવેઝ ફોન ઇઝ ઈધર નાનો કે મોટો ડિપેન્ડિંગ ઓન ધ રેફરન્સ પોઈન્ટ, કરેક્ટ? સિમિલરલી આપ કોઈ પણ પદાર્થ છે એની સબસ્ટન્સ એ વિથ રિસ્પેક્ટ ટુ સર્ટન રેફરન્સ એમાં ડિસ્ક્રિપ્શનમાં ચેન્જીસ આવી શકે. તો પદાર્થને વર્ણન કરવાની અનેક પદ્ધતિ છે, ખ્યાલ આવે? તેને કોઈ પણ એકને જ માનીને હંમેશા આમ જ તે માની લેવું એને એકાંતિક મિથ્યાત્વ કહે છે. તેને સર્વતા એક ધર્મવાળો માનવો તે એકાંત મિથ્યાત્વ છે. જેમ કે આત્માને સર્વતા ક્ષણિક માની લેવો અથવા એને સર્વતા નિત્ય માનવો, ગુણ ગુણીને સર્વતા ભેદ વા સર્વતા અભેદ માનવો. જો આ ઇન્ટરેસ્ટિંગ છે, સર્વતા ક્ષણિક ને સર્વતા નિત્ય તો સમજાઈ ગયું, આ ગુણ ગુણીનું સમજાયું? જો એકલો સમજે ને, આત્માને સર્વતા નિત્ય માની લે એટલે કે આત્મામાં ખાલી એક કોન્સ્ટન્ટ કમ્પોનન્ટ જ છે, ચેન્જિંગ કમ્પોનન્ટ નથી. અને બીજો એંગલ શું છે? કે આત્મા હંમેશા ચેન્જિંગ જ છે, એમાં કોઈ કોન્સ્ટન્ટ કમ્પોનન્ટ નથી. તો એ દેવ મિથ્યાત્વ. અહીંયા ફળ શું કીધું? ગુણ ગુણીને સર્વતા ભેદ માનવા કે સર્વતા અભેદ. ગુણ એટલે, ગુણ એટલે કે કોઈ પણ સબસ્ટન્સ ની પ્રોપર્ટી. હવે જ્યારે કોઈ સબસ્ટન્સ ની પ્રોપર્ટી ને વાત કરવામાં આવે તો એ સબસ્ટન્સ ને રેફર કરવા માટે ગુણી શબ્દ વાપરવામાં આવે આપણે શાસ્ત્રમાં. એટલે ગુણી એટલે સબસ્ટન્સ, ગુણ એટલે એની પ્રોપર્ટી. ખ્યાલ આવે છે? તો સબસ્ટન્સ અને એની પ્રોપર્ટી એ જુદા છે કે જુદા નથી? કોઈ પણ સબસ્ટન્સમાં એની પ્રોપર્ટી એ જુદી છે કે જુદી નથી? તો જો એક એંગલથી વાત કરીએ કે કોઈ બીજા દ્રવ્યમાં એ પ્રોપર્ટી છે કે નહીં, તો ના, એનાથી જુદી છે. કેમ કે આ દ્રવ્યમાં, માટે આ દ્રવ્યમાં જ રહેલી છે. ખ્યાલ આવે છે? તો એ દ્રવ્યમાં રહેલી છે એટલે એ દ્રવ્યમાં જઈ છે, જુદી નથી. અને બીજા એંગલ થી વાત કરીએ, અચ્છા જુદી નથી તો પછી સબસ્ટન્સ પ્રોપર્ટી એક જ થઈ જાય, તો ના ના ના, એ બે માં ડિફરન્સ છે. સબસ્ટન્સ કેવો છે કે એકચ્યુઅલી એન્ટિટી છે જેને આધારે ઘણી બધી પ્રોપર્ટીઝ રહેલી છે, પણ કોઈ પ્રોપર્ટીને આધારે બીજી પ્રોપર્ટીઝ નથી. ખ્યાલ આવે છે? એ પ્રોપર્ટીનું કામ શું છે કે ઇટ ઇઝ ઓનલી વન એંગલ. જે રીતના સપોઝ કોઈ પૂતગલના વેટની વાત કરીએ, તો પૂતગલ દ્રવ્ય અને એનું વેટ, તો વેટ ઇઝ અ પ્રોપર્ટી, પૂતગલ દ્રવ્ય ઇઝ અ સબસ્ટન્સ. ખ્યાલ આવે છે? તો પૂતગલ દ્રવ્યના આધારે સ્પર્શ પણ છે, રંગ છે, ગંધ છે, વર્ણ છે, બધું છે, પણ વેટમાં સ્પર્શ ગંધ વર્ણ નથી. ખ્યાલ આવે છે? એ એંગલથી બે જુદા છે, તો જુદા પણ છે અને જુદા નથી પણ. ખ્યાલ આવે છે? આને કહેવાય અનેકા. કોઈ એંગલથી વાત કરવામાં આવે ત્યારે એક જાતનું ડિફેક્શન આવે, અને કોઈ બીજા એંગલથી વાત કરવામાં આવે તો બીજી જાતનું ડિફેક્શન આવે. તો સબસ્ટન્સને અનેક રીતે વર્ણન કરવાની પદ્ધતિ છે, એને કહેવાય અનેકા. પણ હવે જો એને એક જ માની લેવાય કે ના, સબસ્ટન્સ જુદું, એની પ્રોપર્ટી જુદી, તો પછી એમાં ઘણા બધા પ્રોબ્લેમ આવી શકે. ખ્યાલ આવે? તો એને એકાંત મિથ્યાત્વ કહેવાય છે. ચાલો આગળ વધીએ. જો આ આપણે ખાલી થિયરીમાં ભણ્યા, પણ તમને થોડું પ્રેક્ટિકલ લાઈફમાં જોવું હોય તો તમે એને એમ વિચાર કરી જુઓ કે જે અમુક જે બીજી ફિલોસોફી છે એ માને છે કે પદાર્થ હંમેશા ક્ષણિક છે અથવા પદાર્થ હંમેશા નિત્ય છે. તો હંમેશા ક્ષણિક માનવા વાળો શું માને છે કે ભાઈ તમે તો હમણાં તમારું કર્મ કરો, કેમ કે હમણાં આપણું એ જ કર્તવ્ય છે. આગળનું તો પછી જે ભગવાન કરશે એમ કરશે. ખ્યાલ આવે? તો એ બરાબર નથી, એ એકાંતિક વિદ્યા છે. ખ્યાલ આવે? અથવા તમે ખાલી એમ જ માની લો કે ભાઈ બધું ક્ષણિક છે, તો અત્યારના જે દોષ કર્યા કરો તમે અને એનું કઈ ફળ જ ન મળે, અથવા એનું ફળ મળે તો કોઈ બીજાને મળે. ખ્યાલ આવે છે? આ ઘણા બધા દોષ આવે છે આમાં, અને આવી માન્યતાઓ જગતમાં છે ઘણી બધી, તો એના ઉપર ઘણો વિચાર કરવો છે. આગળ જઈએ. જો સેકન્ડ છે વિપરીત મિથ્યાત્વ. આત્માના સ્વરૂપને સર્વતા, આત્માના સ્વરૂપને અન્યતા માનવાની રૂચિને વિપરીત મિથ્યાત્વ કહે છે. એટલે જેવું છે એનાથી ઊંધું જ માની લેવું, જે આત્માને શરીર જ માની લીધું. તમને કહો, આજકાલ કોઈ ડોક્ટર છે અહીંયા? નથી ને? ગુડ, એક છે. ઓકે. આજકાલ જે ડોક્ટર કમ્યુનિટી છે ને એમાં સ્પેશિયલી આ વિપરીત મિથ્યાત્વ બહુ જ પ્રેરાય છે, કેમ કે આટલું બધું ભણી લીધું હોય ને એટલે પ્રોબ્લેમ છે. હવે ન્યુટ્રલી વિચાર ના કરી શકે, એટલે શું વિચાર કરે કે જીવ નામની કોઈ વસ્તુ જ નથી. આ તો શું થાય છે, આપણે અહીંયા કંઈ ટચ કરીએ એટલે અહીંયાનું જે કંઈક સેન્સેશન હોય એ બધું સોડિયમ અને પોટેશિયમ, રાઈટ? સોડિયમ પોટેશિયમના બેલેન્સથી એક ઇલેક્ટ્રિકલ ઇમ્પલ્સ ક્રિએટ થાય, અને એ ઇમ્પલ્સ આપણા અહીંયા બ્રેન સુધી, ન્યુરોન્સથી ટ્રાન્સમિટ થાય. પછી અહીંયા શું થાય, એમાં કંઈક ડિસિઝન મેકિંગ થાય, અને એ ડિસિઝન મેકિંગથી એક કાઉન્ટર રિસ્પોન્સ આવે પાછું એવી જ રીતે. અને કાઉન્ટર રિસ્પોન્સથી સમજો બહુ ગરમ હોય આપણને, તો આપણે આજ પાછળ રહીએ. ખ્યાલ આવે? તો આખું મેટર કેવી રીતના થયું? ઇટ ઇઝ ઓલ કેમેસ્ટ્રી, ઇટ ઇઝ ઓલ કેમેસ્ટ્રી. ખાલી કેમિકલના જે બેલેન્સ ઇમ્બેલેન્સને કારણે જ આખું બધું મેકેનિક્સ ચાલે છે. તો જાણવાનું કાર્ય તેનાથી થયું, એ પણ કેમિકલ્સથી થયું. ખ્યાલ આવે છે? આ વિપરીત વિદ્યા છે, કેમ કે ત્યાં જીવ નામની કોઈ સત્તા જ નથી. ખ્યાલ આવે છે? આવી પણ માન્યતા વિશ્વમાં છે. હવે આને તમે કેવી રીતના નેગેટ કરી શકો? ખ્યાલ આવે? જો આવું જ હોય તો મૃત્યુ પછી પણ એ બધા કેમિકલ્સ અંદર છે, તો એ બધા કેમિકલ ક્યાં ગયા? કેવાય સેન્સેશન નથી. આના ઉપર પણ વિચાર કરવો છે. આવી ઘણી માન્યતાઓ વિશ્વમાં રહેલી છે, તો એને વિપરીત મિથ્યાત્વ કહેવાય. આગળ જો ત્રીજું છે સંશય મિથ્યાત્વ. ધર્મનું સ્વરૂપ આવું હશે કે આવું હશે એમ પરસ્પર વિરુદ્ધ બંને રૂપ શ્રદ્ધાંતમાં સંશય હોવો એને સંશય મિથ્યાત્વ કહે. જેવી રીતના આપણે હાફ બેક નોલેજ હોય ને તો સ્પેશિયલી આવા સંશય ઘણા ઉત્પન્ન થાય કે પૂજા કરવાથી કઈ ફાયદો થતો હશે કે નહીં થતો હોય. અચ્છા ચલો આ પૂજાની ગાડી અહીંયાથી આમ રાખવી કે અહીંયાથી આમ રાખવી, આવા બધા સંશય આપણને થયા કરે એને સંશય વિશ્વાસ આપીએ. આગળ ચાલો અજ્ઞાન વિશ્વાસ. જ્યાં હિતાહિતનો કાંઈ પણ વિવેક ન હોય અને કાંઈ પણ પરીક્ષા કર્યા વગર ધર્મની શ્રદ્ધા કરવી એને અજ્ઞાન વિશ્વાસ કહે છે. જેમ કે પશુવધ અથવા પાપમાં ધર્મ સમજવું. આ પશુવધ ને પાપ તો એક સાધારણ વાત થઈ છે, પણ આપણે પણ આ તો આપણી વાત કરી, આ તો બહુ સાધારણ જનરલ ચર્ચા થઈ. એક વાર છે ને સંજયજી શાસ્ત્રી આવ્યા હતા મંગળાયતનમાંથી, એ કહેતા હતા કે આપણે આપણે મંદિરમાં જન્મી જઈએ ને તો એ મંદિરમાં ઘણા બધા લોકો આપણે એન્ટર થઈએ એવી રીતના આમ જમીન પર આમ કરીને પછી આગળ વધીએ. બરાબર જોયું હશે કે ઘણા લોકો દાદરા ઉપર આમ પગે લાગીને આગળ વધે. એટલે એ કે દાદરા ને પગે લાગીને શું મતલબ? ભગવાન તો ત્યાં છે ને, અને એ ભગવાન પૂજ્ય છે કે દાદરા પૂજ્ય છે? બરાબર આપણે કઈ દાદરા ને પગે નથી લાગતા, પણ આ મંદિર જેવી કોઈ પવિત્ર જગ્યામાં એન્ટર થઈએ છીએ એટલે આપણે આમ કરીને જઈએ. પણ એવું કરવાનું કઈ વિધાન નથી, ખ્યાલ આવે છે? એ કરીને કઈ તમારી ભક્તિ વધે છે કે એવી કોઈ સ્પેસિફિક ક્રિયા છે? એવું કઈ નથી. આપણે જનરલી દર્શન કરવાની વિધિમાં તો મંદિરમાં એન્ટર થઈએ હાથ પગ આદિ ધોઈને. હવે જે હાથ પગ તમે ધોઈને અંદર આવ્યા છો કે તમે ભગવાનની પૂજા કરશો, એનાથી અર્થ કે કઈ રહેતો? જમીન પર અડવાથી પાછું ધંધા થઈ ગયો, ખ્યાલ આવે છે? તો આવી બધી જે ક્રિયાઓ એમાં આપણે ધર્મ માનીએ છીએ એ અજ્ઞાન ની ક્રિયા, ખ્યાલ આવે છે? તો એને અજ્ઞાન મિથ્યાત્વ કહેવાય. અજ્ઞાન મિથ્યાત્વ એટલે શું? કે જેની સાથે ધર્મનો કોઈ સંબંધ જ નથી એવી ક્રિયાઓમાં ધર્મ માને. આગળ પાંચમી વિનય મિથ્યાત્વ. સમસ્ત દેવ અને સમસ્ત ધર્મોમાં સરખા માનવા તેને વિનય મિથ્યાત્વ કહે છે. વિનય મિથ્યાત્વ એટલે શું? કે આજે બધા જાતના ધર્મ છે એ બધા સમાન છે, એ અથવા તો આપણે જૈન ધર્મોમાં પણ આવીને કે ભાઈ આ ક્રિયા પણ એવી છે ને આ ક્રિયા પણ એવી છે, એમાં કોઈ ફરક નથી, બધા સમાન છે, એ બધી જાતની માન્યતાઓ એ વિનય મિથ્યાત્વ. આગળ છે સર્વ પ્રકારના બંધનું મૂળ કારણ તો મિથ્યાત્વ છે. સૌથી પહેલા તેને ટાળવા સિવાય અવિરતી આદિ બંધના કારણ પણ ટળતા નથી. હવે અવિરતી આદિ બંધના કારણ શું છે એ હવે આપણે જોઈએ. એ આપણો આજનો ટોપિક અહીંયાથી શરૂ થાય. જો સેકન્ડ આપણે પાત્ર બંધના પાંચ કારણ જોઈએ. કયા કયા જોઈએ? પાંચ: મિથ્યાત્વ, અવિરતી, પ્રમાદ, કષાય. હવે જો આ પાંચેય કારણ મિથ્યા દર્શન અવસ્થામાં તો એક સાથે છે, કે પાંચેયને કારણે નિરંતર બંધ ચાલ્યું, પણ જેમ જેમ જીવ ઉપરના ગુણસ્થાનમાં જતો જાય એક એકનો નાશ થતો જાય છે, અને આ એક એકનો નાશ આ જ ક્રમથી થતો જાય. એટલે સૌથી પહેલા મિથ્યાત્વ દૂર થાય છે, પછી અવિરતિ દૂર થાય, પછી પ્રમાદ, પછી કષાય, પછી બરાબર. તો આ અવિરતિ કોને કહેવાય? અવિરતિ, વિરતિ એટલે છૂટવું, વિરતિ એટલે છૂટવું, અવિરતિ એટલે નહીં છૂટવું. બરાબર સિમ્પલ વર્ડ. તો જો અહીંયા શું છે? નિર્વિકાર સ્વસંવેદનથી વિપરીત અવ્રત પરિણામ રૂપ વિકારને અવિરતિ કહે છે. આ લાઈન થોડી કોમ્પ્લિકેટેડ છે, તેનો મિનિંગ બહુ સિમ્પલ છે. જ્યારે જીવ સમ્યક દર્શન પ્રાપ્ત કરશે તો એ સમ્યક દર્શનને સ્વસંવેદન પણ કહેવાય છે. સ્વ એટલે પોતે, સંવેદન એટલે વેદન એટલે અનુભવ કરો, સંવેદન એટલે પોતાનો અનુભવ કરો, તો સ્વ સંવેદન પોતાના આત્માનો અનુભવ કરો. હવે આત્માનો અનુભવ કેવો છે? વિકાર રહીત એટલે નિર્વિકાર પણ કહેવાય છે. તો નિર્વિકાર સ્વ સંવેદન થી, એનાથી વિપરીત અવ્રત પરિણામરૂપ વિકારને અવિરતી કહે છે. એટલે મેઇન તો જે અવ્રતના પરિણામ આવે છે, વ્રત ન લેવાના પરિણામ, એને અવિરતી કહે છે. જો સિમ્પલ વર્ડમાં જોઈએ, આપણી લાઈફ હમણાં કેવી છે? હમણાં આપણી લાઈફ કેવી છે કે કોઈ જાતનો એના પર કઈ સંયમ, કઈ કંટ્રોલ નથી, એકદમ અસંયમિત જીવન છે. એટલે કે જયારે મરજી ત્યારે ઉઠ્યા, જયારે મન થયું ત્યારે આપણે કઈ ખાઈ લીધું, બરાબર ને? આપણી સામે કોઈ કઈ મૂકે ત્યારે જાગી તો જો, તો આપણને શું થાય? ચલો એક તો આપણે ખાધું ક્યાં, એટલે ખાધી ચા, ખ્યાલ આવે છે? પણ એ ખાવાનું મહત્વ નથી, પણ એ ત્યારે જે જીવને ભાવ થઈ ગયા એ ભાવનું મહત્વ. તો આવા ભાવ તો આપણને રસ્તે ચાલતા કઈક વસ્તુ જોઈએ તો એના પણ થઈ જાય છે. તો આને અવ્રતના પરિણામ કહેવાય, ખ્યાલ આવે છે? આને અવ્રતના પરિણામ કહેવાય. ખાવા પીવાની બાબતમાં નહીં, બધી જ વસ્તુમાં. કે આજે આપણે સમજો કે મંદિર આદિમાં દર્શન કરવા આવ્યા, બરાબર, તો એનો આપણો કઈ નિયમ નથી કે ક્યારેક મન થયું તો આવ્યા, મન ન થયું તો ન આવ્યા, ક્યારેક આમ બહુ વરસાદ પડે છે તો ચલો ચાલશે આજે, ખ્યાલ આવે છે? આ બધા અવ્રતના પરિણામ. આ બધા જે પરિણામ છે એ તો વ્યવહાર ચારિત્ર કહે. વ્યવહાર ચારિત્ર એટલે કે બહારની ક્રિયામાં આ અવ્રતના પરિણામ. હવે જે જીવ સૌથી પહેલા પોતાના આત્માનો અનુભવ કરે, આત્માનો અનુભવ કર્યા પછી એટલે કે સમ્યક દર્શન પ્રાપ્ત થયા પછી એ જીવના પરિણામોમાં ઓટોમેટિકલી એવી અંદરથી નિર્મળતા આવે કે એને અંદરથી ભાવ થાય કે હવે મારે આ બધી વધારે પડતી જંજાળમાં પડવું જ નથી, ખ્યાલ આવે છે? હવે મારે આ બધી વધારે પડતી જંજાળમાં પડવું નથી, મારે મારું જીવન સંયમિત કરવું. તો એ સંયમિત કરવા માટે એ જીવ અમુક નિયમો લે છે, અમુક વ્રત કે અમુક પ્રતિજ્ઞાઓ લે છે. એ પ્રતિજ્ઞાઓને વ્રત કહેવાય, એ પ્રતિજ્ઞાને વ્રત કહેવાય. તો આ કઈ જાતની પ્રતિજ્ઞા છે? કોઈને ખ્યાલ છે? કોઈને ખ્યાલ છે? અગિયાર પડીમાઓ કે અગિયાર પ્રતિમાઓ, નામ સાંભળ્યું છે? સાંભળ્યું છે? તો પહેલા દર્શન પ્રતિમા. દર્શન પ્રતિમા એટલે કે સમ્યક દર્શન અને દેવશાસ્ત્ર ગુરુ આદિમાં દ્રઢ શ્રદ્ધાન હોવું કે આના સિવાય હું બીજી કાંઈ વસ્તુ નહીં કરું, એવી પ્રતિજ્ઞાપૂર્વક એવો નિયમ લો, તેને દર્શન પ્રતિમા. પછી વ્રત પ્રતિમા સેકન્ડ. આ વ્રત પ્રતિમા તો બધાને ખબર હશે, ક્યાં વાંચી છે? કોઈને ખ્યાલ છે? વેરી ગુડ. પ્રતિક્રમણની બુકમાં આપણે 12 પ્રકારના વ્રત વાંચીએ છીએ, ખ્યાલ આવે છે? પાંચ કયા છે? પાંચ અણુવ્રત, 3 ગુણવ્રત અને 4 શિક્ષા વ્રત. જે રીતે આવે છે ને દેશાવકાશી દેશવ્રત, કે આટલી સીમાની બહાર હું ગમન નહીં કરું, આદિ આદિ જે અલગ અલગ પ્રકારના નિયમો લેવા, એને વ્રત પ્રતિમા છે. તો આ બધી પ્રતિમાઓ સેના માટે લેવામાં આવે છે? તેના માટે લેવામાં આવે છે. કોઈને ખ્યાલ છે? આપણા પરિણામોને સુધારવા માટે, આપણા પરિણામોને કંટ્રોલમાં રાખવા માટે. સમજો કે કોઈ જીવે સમ્યક દર્શન આદિ ધારણ કર્યું, હવે એને બહુ બધે આમ રખડવાનો કે બહુ બધે જવાનો એને ભાવ જ નથી થતો. તો ભાવ નથી થતો તો શું કરે છે? કે પોતાના પરિણામોને હજી એને સંયમિત રાખવા માટે એક નિયમ જ લઈ લે છે કે હવે આખી જિંદગી સુધી હું આટલી સીમાની બહાર ગમન જ નહીં કરું, કે સમજો હું ઇન્ડિયાની બહાર ગમન નહીં કરું. તો હવે કોઈ પણ ફોરેન ટ્રીપમાંથી કરવાનો એને ભાવ જ નાશ થઈ ગયો ને. એવી રીતના પોતાના જીવનને સંયમિત કરે છે, ખ્યાલ આવે? હવે એમાંથી પણ આખી જીવનમાં આટલું ગમન નહીં કરવું એ તો ઠીક, પણ હવે બીજા સમજો 10 લક્ષણ આદિ પર્વ આવે તો એ 10 લક્ષણ પર્વમાં હું મુંબઈની બહાર નહીં જાઉં. હવે આમે ડિસાઇડ કર્યું કે હું અહીંયા સેલિબ્રેટ કરવાનો છું, કે હું આ મંદિરમાં રોજ આવવાનો છું, તો પછી પાર્લાની બહાર જવાનો કોઈ પ્રસંગ નથી ને. પણ તો પણ કઈક કારણસર કે કઈક તો એવું નિયમ લઈ લેશો, આનાથી બહાર નહીં જશો. તો એ શેના માટે નિયમ લેવામાં આવે છે કે હવે એનાથી બહાર એને જવાનો ભાવ જ ન થાય. એટલે એ પછી બુદ્ધિપૂર્વક એ મંદિરમાં આવીને પોતાના આત્માની સાધનામાં વધારે દ્રઢતા રહી શકે એના માટે આવા નિયમો લેવામાં આવે છે. તો આ નિયમો શેના માટે છે? પોતાના આત્માની દ્રઢતા વધારવા માટે. ખ્યાલ આવે છે? તો એને વ્રત પ્રતિમા કહેવાય. હવે જેને આવા નિયમ લેવાનો ભાવ નથી થતો એનો મતલબ એને હજી એટલી દ્રઢતા નથી. ખ્યાલ આવે છે? તો એને અવિરતી કહેવાય છે. અવિરતી એટલે કે એવા વ્રત લેવાનો ભાવ ન થવો. આજે 11 પ્રકારના વ્રતો છે એ ઘણા સમજવા લાયક છે. એમાં જેટલા યાદ આવે એટલા આપણે જોઈએ. દર્શન વ્રતિમાં, વ્રત પ્રતિમા બરાબર, પછી એક છે સામાયિક પ્રતિમા, એટલે દિવસમાં એક વાર કે બે વાર કે ત્રણ વાર નિયમ પૂર્વક કમસે કમ એક મુહૂર્ત એટલે 48 મિનિટ અથવા બે મુહૂર્ત એટલે કે 1.5 અવર એટલું વિધિપૂર્વક એક સ્થાન પર બેસીને પોતાના આત્માનો તત્વ વિચાર અથવા સ્વાધ્યાય ચિંતન મનન આદિ કરવું એને સામાયિક પ્રતિમા કહેવાય છે. બોલો, આપણા આપણા જીવનમાં આપણે લોકો કેટલી વાર દિવસમાં બુદ્ધિપૂર્વક આમ દેખા છે કે ના એક વાર તો બેસી દો. ખ્યાલ આવે? હવે સમજો, તમને એક 10 લક્ષણમાં 10 દિવસ પૂરતો એક નિયમ આપવામાં આવે કે તમને સામાયિકનો નિયમ, તમારે દિવસમાં એક વાર તો 48 મિનિટ સુધી બેસવાનું. તો તમારે હવે બેસવાનું જ છે તો તમે શું કરશો? કે ચલો હવે બેસવાનું છે તો એકાદ શાસ્ત્ર કઈ લઈને વાંચી લે, એવું થાય કે નહીં આપણને? એ નિયમથી પણ એ જીવ એ વાંચવામાં એમાં પ્રેરિત થાય. ચાલે છે? આ એક રીતે બંધારણ છે. પણ એ બંધારણ તેના માટે છે કે જીવના પરિણામને બીજે ક્યાંય આમ કેમ ન દોડે, એના કરતા એ નિયમ પૂર્વક એ રીતે અંદર બેસે. હવે જ્યાં બેસે વાંચવા જાય તો ઓટોમેટિકલી એના જ વિચારો થશે. તો એના વિચારો થશે કે એની ધર્મની આરાધના આગળ વધે. ખ્યાલ આવે છે? એના માટે આવા બધા નિયમો ઘણા કાર્યકારી છે. એટલે જે સમ્યક દ્રષ્ટિ જીવ છે એને મિથ્યાત્વનો નાશ થાય એના પછી એ પોતે જ આવા બધા નિયમો લે છે જેનાથી એ પોતાની એક સીમા બાંધી શકે અને એના પરિણામોને કંટ્રોલમાં રાખી શકે. એવા નિયમોને વ્રત કહેવાય છે. 11 જાતના અલગ અલગ વ્રતો છે. આ જે વ્રતો જે છે એક જો બીજી ઇન્ટરેસ્ટિંગ વસ્તુ, આ વ્રતો કોને હોય? સમ્યક દ્રષ્ટિને તો ખરા, પણ જે સમ્યક દ્રષ્ટિ છે અને હીન પુરુષાર્થી છે, જેને ઓછો પુરુષાર્થ છે એ આવા વ્રતો લે છે. તો વધારે પુરુષાર્થ વાળા શું કરે છે? વધારે પુરુષાર્થ વાળા શું કરે છે? ના, સહજ ભાવથી તો નહીં, મહેનત તો કરવી પડે ને. સહજ ભાવે તો એમને ન થઈ જાય. જે વધારે પુરુષાર્થી છે સીધી મુનિ દીક્ષા લે છે, એ આવા બધા વ્રતોમાં અટકતા જ નથી. ખ્યાલ આવે છે? તો એટલે જે સમ્યક દર્શન જેને થયું અને હવે જેનો પુરુષાર્થ એકદમ જોરદાર છે એ સીધી મુનિ દીક્ષા લે છે અને મુનિ દીક્ષા લઈને 28 મૂળ ગુણ આદિ જે 5 મહાવ્રત આદિ એ વ્રતોની વ્રતનું પાલન કરે છે. ત્યાં પણ જેને વ્રતો છે, ખ્યાલ આવે છે? એ વ્રતો બધાને જ છે. જ્યાં સુધી તમે મોક્ષે ન જાઓ ત્યાં સુધી એ વ્રતો છે. તેના માટે છે કેમ કે એ ભૂમિકામાં એમના જે જે ટાઈપના પરિણામ હોવા જોઈએ એને જાળવી રાખવા માટે એવા બધા વ્રતો લેવામાં આવે છે. જેવી રીતના મુનિરાજના જે 28 મૂળ ગુણ છે ને એમાં જો કયા કયા છે, ઉભા ઉભા આહાર લેવો, દિવસમાં એક વાર આહાર લેવો, કેશ વિવચન આદિ કરવું. હવે જે ગૃહસ્થ ભૂમિકામાં છે આ જે 11 પ્રતિમાવાળ એમને એ નિયમો નથી હજી, એમને એ નિયમો કેમ નથી? ઓકે, ઇઝ ઇટ નોટ અનફેર કે જે હજી ગૃહસ્થમાં છે એને ઇટ ઇઝ અલાઉડ કે તમે કોઈ બાર્બર ને યુઝ કરો ને યુ કેન કટ યોર હેર, અને જે મુનિ છે એને વધારે ટ્રબલ લેવાનો, એને હાથથી વાળ ખેંચવાના, ઇઝ ઇટ નોટ અનફેર? હાથ થી વાળ કે તો કેટલું દુઃખ થાય, અને ઓલા તો ઘરમાં બેઠા છે તો એને લીધે એને ચલો ઓલા અસ્ત્રાધી કટ કરવાનું. ઇઝ ઇટ નોટ અનફેર? ખ્યાલ આવે છે કે નહીં, વિચાર થાય છે કે નહીં આના ઉપર? તમને ક્વેશ્ચન ખ્યાલમાં આવે છે? પણ સી, ઇટ ઇઝ નોટ અનફેર. વાય ઇઝ ઇટ નોટ અનફેર? કેમ કે હજી જે ઘરમાં છે એ ગૃહસ્થ જીવનું અને મુનિરાજના પરિણામોમાં બહુ ડિફરન્સ છે. મુનિરાજ જો હાથેથી વાળ ખેંચે અને એમને જો એ દુઃખ પર થાય, એ દુઃખ પર એ ધ્યાન આપ્યા વગર પોતાના આત્મામાં લીન થઈને એમાં રહી શકે. હજી એ ગ્રસ્ત જીવમાં એટલી પુરુષાર્થ નથી તો એટલે એમાં રહી શકતા નથી. ખ્યાલ આવે? અને બીજું, એ જે અસ્ત્રાથી આથી વાળ કાપવામાં છે ને, આરંભનું પાપ લાગે છે. કેમ કે એમાં તમારે ઇલેક્ટ્રિસિટી યુઝ કરવી પડે તો ઇલેક્ટ્રિસિટીનું પાપ લાગે. પછી એને મેન્ટેન કરવા માટે જે પાણીથી ધોતો હોય તે પાણીનું પાપ લાગે. ખ્યાલ આવે છે કે નહીં? તો મુનિરાજના બધા જ પાપ લાગે, અને મુનિરાજ તો પાંચ મહાવ્રતના ધારી છે. એને તો પાણી ને માટીનો પણ દોષ નથી. ખ્યાલ આવે છે? એના વગર એ પણ માનતા નથી, તો એના માટે એ પાપ પણ અલાઉડ નથી. અલાઉડ નથી એટલે એની ભૂમિકાને યોગ્ય નથી. આ ખ્યાલ આવે છે? એટલે બધાને પોતપોતાની ભૂમિકા અનુસાર એ પોતપોતાની યોગ્ય વ્રતો હોય છે. સમજાય છે? તો જેની જે ભૂમિકા છે એ અનુસાર વ્રત લેવાનો ભાવ ન થવો એને અવિરતી કહેવાય છે. ખ્યાલ આવે છે? અચ્છા, ચલો આપણી ભૂમિકામાં કયા વ્રતનો નિયમ છે? અમને દ્રષ્ટિને જવાબ દે, એની અગિયાર પ્રતિમા જવાબ દે. આપણે નિત્યા દ્રષ્ટિ છે ને, આપણી ભૂમિકામાં કયા વ્રતનો નિયમ છે? કોઈને ખ્યાલ છે? છ જાતના આવશ્યક છે. કયા છ આવશ્યક છે? દેવ પૂજા, ગુરુ ઉપાસના, સ્વાધ્યાય, સંયમ, તપ અને દાન. સામાયિક તો મુનિરાજ છે, સામાયિક મુનિરાજ છે. દેવ પૂજા એટલે એવરી ડે દેવ પૂજા હોવી જોઈએ. ગુરુ ઉપાસના, ગુરુ ઉપાસના એટલે ગુરુના પગ દબાવે નહીં, ગુરુદેવે કહેલો જે ઉપદેશ એને સાંભળવું, સમજવું, એ ગુરુ ઉપાસના. સ્વાધ્યાય, પોતે બુક લઈને ખોલીએ વાંચીએ, એ સ્વાધ્યાય. સંયમ, આપણું જીવન સંયમિત હોવું જોઈએ. બે કામ ગમે ત્યાં ગયા, ગમે તે ખાધું, ગમે તેમ, એમ ન હોવું જોઈએ. આપણી બોડીને અનુરૂપ હવે આપણે બોડીને જે સુખ થાય એ પ્રમાણે આપણે કરવું જોઈએ. તપ, કોઈ પણ આવી રીતના પ્રસન્નના દિવસો આવે તો ત્યારે આપણે યોગ્યતા અનુસાર તપ કરવું જોઈએ. આપણાથી એકાદ ઉપવાસ થતા હોય, દસ ઉપવાસ થતા હોય, કરવા જ જોઈએ. અને યોગ્યતા અનુસાર દાન આપવું જોઈએ. દાન ઇઝ નોટ ઓલવેઝ મની. તમે તમારી પાસે કોઈ એવી વસ્તુ છે જેની બીજાને જરૂરત છે, તમે કોઈને શીખાડો, તમે કોઈને ગરીબને જે ભલે ખાવાનું આપો દેટ ઓકે, પણ એનો સદઉપયોગ થવો જોઈએ, આપણું ધ્યાન રાખવાનું. અથવા તમે તમારી પાસેની કોઈ સારી વસ્તુ કોઈ બીજા નથી, પેન્સિલ આપી જેનાથી ઓલો કંઈક લખી શકે, એ પણ દાન છે. ખ્યાલ આવે છે? તો યોગ્યતા અનુસાર દાન આપવું. આ છ એ આપણા જીવનમાં આવશ્યક છે. શેના માટે આવશ્યક છે આપણા જીવનમાં આ વ્રતો? શેના માટે આપણને આવશ્યક કહેવામાં આવે છે? કેમ કે આપણી ભૂમિકામાં જે પરિણામ આપણા બધે દોડે છે એને કંટ્રોલમાં રાખવા માટે આ વ્રત આવશ્યક છે. આપણી જ લાઈફ ઇમેજિન કરો. એ સમજો, આપણે રોજ મંદિર આવીએ છીએ, અમે રોજ મંદિર આવો છો, સમજો રોજ અભિષેક પૂજા કરો છો, અને પછી એક વીક હોસ્પિટલમાં હતા ત્યારે નો આવવાનું કહ્યું, તો પરિણામમાં કેટલો ફરક પડે છે? પડે છે કે નહીં? સમજો એક વીક બહારગામ ગયા હોઈએ, ફરવા ગયા હોઈએ કે, અને જયારે મંદિર નથી આવતા, તો કેટલો ફરક પડે છે પરિણામમાં? બહુ ફરક પડે, નોટિસ કરીને જોજો. ખ્યાલ આવે? આપણી ભૂમિકામાં આપણા પરિણામ જળવાઈ રહે એના માટે આપણા માટે કરેલા એ નિયમો, એ વ્રતો છે. તો એ વ્રતો લેવાનો ભાવ ન થવો એને અવિરતી કહેવાય છે. આ સમજાય છે બધાને? હવે અહીંયા જે અવિરતી કશાય જે કીધું છે, અવિરતી જે, હા બોલી, દેખો वास्तव में देव पूजा मतलब आपको अष्ट द्रव्य से ही पूजन करनी है वैसा नहीं। देव पूजा जो आवश्यक है तो अपना जो जिनेन्द्र देव है एनु स्मरण करव, एना गुणगान करवा, एमनी कोई भक्ति करी, वो भी देव पूजा है। आप है ना जिनेन्द्र अर्चना पुस्तक है ना, उसमें आगे पूजन क्या क्यों और कैसे ऐसा करके पूरा चैप्टर वो पढ़िए, उसमें आपको सब मिल जाएगा मटीरियल कि देव पूजा निश्चय देव पूजा क्या है, व्यवहार देव पूजा क्या है, तो आप पढ़ेंगे तो जिसका भी आपको मिले रखिए, किसी का न मिले तो आपके हृदय में भी है वो भी देव पूजा है ना, वरना आपको जो मिले वो रखिए, यहाँ से फोटो लेके जाइए और वो फोटो रखिए। चलो आगे अहिया अविरति कोनी बात चले जाए, चलो ये कौन कहते मन आ मिथ्या तो पची नु आ सेकेंड वालो आश्रम नु कारण है, तो आ अविरति कोना माटे नी छे, हाँ चौथा गुणस्थान वर्ती जो सम्यक दृष्टि श्रावक है इन यहाँ बात चले, जो ये आ व्रतो लई ले तो ये क्या हो जाए, तो ये पांचवा गुणस्थान में हो जाए, वेरी गुड, अने ये व्रती श्रावक थी जाए, ख्याल आ जाए, પણ એને આવા વ્રતો લેવાના ભાવ નથી થતા, એને અવિરતિ કશાય લેવામાં આવે છે અને એ બંધ નું કારણ છે, તો નિર્વિકાર હવે જો જે ચોથા માંથી પાંચમા માં જાય તો એને આત્માનો અનુભવ પણ વધી જાય, ખ્યાલ આવે છે, એને આત્માનો અનુભવ વધારે થાય, કેમ કે આજે નિયમો લીધા હતા એ નિયમો આત્માનો અનુભવ થવામાં નિમિત્ત કારણ છે, એને એને પ્રેરિત કરે છે કે એ જાતના વિચારો થાય ને એમાં જેને આત્માનો અનુભવ કરે, તો જેને એ નિર્વિકાર આત્માના અનુભવમાં અનુત્સાહ થાય એને એમાં આળસ આવે છે અને વ્રતો લેવાના ભાવ નથી થતા તો એને અવિરતિ કશાય લેવામાં આવે છે, ખ્યાલ આવે છે, અચ્છા હવે એને એ વ્રત લેવાના ભાવ નથી થતા તો તેના ભાવ થાય છે, તો તેના ભાવ થાય છે, તો જો બાર પ્રકારના જુદા અવ્રતના પરિણામ કયા છે બાર, એક તો ષટકાયના જીવોની હિંસા, એટલે પાંચ પ્રકારના સ્થાવર છે ને પૃથ્વી જળ અગ્નિ વાયુ વનસ્પતિ, અને એક ત્રસ જીવ એટલે છ, ત્રસમાં બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચાર ઇન્દ્રિય, પાંચ ઇન્દ્રિય, બધા આવી ગયા એક ઇન્દ્રિય થી પાંચ ઇન્દ્રિય સુધી બધા, એટલે છ કાયના જીવોની હિંસાના પરિણામ, અથવા પાંચ ઇન્દ્રિય, આજે પાંચ ઇન્દ્રિય છે ને આપણે ઈકાર અને મન એ છઠ્ઠું, આ છ પ્રકારની ઇન્દ્રિયના વિષયોમાં એમાં રમણતા, તો ષટકાયના જીવોની હિંસા અથવા ઇન્દ્રિય અને મનના વિષયોમાં રમણતા એ જાતના પરિણામ જેને થાય છે એને અવિરતિ કહેવાય છે, સમ્યક દ્રષ્ટિએ એમ હિંસા એટલે આમ હિંસા નથી, પણ જેવી રીતે હાલે ચાલે છે, હવે અવ્રતમાં વ્રતમાં શું કીધું હતું કે એક એક મુહૂર્ત સુધી સમય, તો જ્યાં સમય લીધું તો ત્યાં હાલવા ચાલવાના જે હિંસા હતી એ બધી બંધ થઈ ગઈ ને, હવે એ એક મુહૂર્ત સુધી જ્યાં હાલવા ચાલવાના પરિણામ થશે અને એમાં જે હિંસા થાય છે તો એ અવિરત, ખ્યાલ આવે, પાણી તો પાણી એટલે સમ્યક દ્રષ્ટિ કે પાણી આમ બેફામ બેડફે છે ગમે તેમાં નદી આદિમાં નાવા આવ્યા જાય છે એમ નથી, પણ હવે જેવી રીતના પાણી પીએ છે બરાબર, હવે એક દિવસ નો ઉપવાસ લીધો એ વિરતી છે, હવે જ્યાં ઉપવાસ ન લીધો અને પાણી જેટલું પીધું તો એ પાણી પીવામાં જે હિંસા થઈ એ એને દોષ છે, ખ્યાલ આવે, એ જાતની સૂક્ષ્મ અવિરતિના ભાવ જો નીચે સેકન્ડ પોઈન્ટ, ષટકાયના જીવોની એટલે કે પાંચ સ્થાવર જીવ અને એક ત્રણ જીવની હિંસાના ત્યાગરૂપ ભાવ ન કરવો અને પાંચ ઇન્દ્રિય અને મનના વિષયોમાં પ્રવૃત્તિ કરવી એમ બાર પ્રકારે અવિરતિ છે, આ ખ્યાલ આવે ને બધાને, એક તો બાર પ્રકારે અવિરતિ છે અને બીજી બાજુ પોઝિટિવ ડેફિનેશન શું છે, એ પ્રકારના વ્રત લેવાનો ભાવ ન થયો એટલે નિર્વિકાર સ્વસંવેદનમાં એને આળસ થઈ, એટલે બે પ્રકારે પરિભાષા કરી છે અવિરતિ કોને કહેવાય, આ ખ્યાલ આવે, તો આપણે બે જોયા નિત્યાત્વ અને અવિરતિ, આ શેની વાત ચાલે છે, આ કર્મ બંધ થવાના આ કારણો છે, કર્મ એટલે આશ્રવના પાંચ કારણો છે, નિત્યત્વ, અવિરત. આવા પ્રકારના અવ્રતના ભાવ એ પણ આશ્રવના કારણ છે. હવે થોડું પ્રમાદ. પ્રમાદ એટલે શું? આમ ઇન જનરલ પ્રમાદ એટલે આળસ, લેઝીનેસ. બરાબર, અહીંયા તેની લેઝીનેસ છે જોઈએ. જો પ્રમાદ એટલે અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાનાવરણીય અને પ્રત્યાખ્યાનાવરણીય, ક્રોધ માન માયા લોભના ઉદયમાં જોડાવાથી તથા સંજલન અને નો કષાયના તીવ્ર ઉદયમાં જોડાવાથી આ બધું તો ઉપર પ્રિપેર બને. નિરભિચાર ચારિત્ર પાડવામાં અનુત્સાહ અને સ્વરૂપની અસાવધાની તેને પ્રમાદ કહે છે. પ્રમાદ કોને કહેવાય છે? સ્વરૂપની અસાવધાની અને નિરભિચાર ચારિત્ર પાડવામાં અનુત્સાહ એને પ્રમાદ કહેવાય છે. જો એવી રીતના આપણે ગુણસ્થાનો જોઈએ તો ગુણસ્થાન ક્યાંથી ક્યાં સુધી છે? એક થી લઈને ચૌદ સુધી. એક થી લઈને ચૌદ સુધી એમાં મુનિ દશા ક્યારે આવે? છ અને સાત ઉપરની બધી મુનિ દશા છે, મુનિ અને સર્વજ્ઞ ભગવાન. અને નીચેના બધા કેવા છે? કે સંસારી જે હતા એ સંસાર દશામાં, મુનિ દિશા નથી લીધી. તો આ છઠ્ઠા ગુણસ્થાન નું નામ શું છે ખબર છે? પ્રમદ સંયત. ખાલી પ્રમદ નહીં, પ્રમદ સંયત એટલે કે પ્રમાદી સંયમી મુનિરાજ. મુનિરાજ છે, સંયમી છે, પણ કેવા છે? પ્રમાદી છે. અને આ સાતમા નું નામ શું છે? અપ્રમદ સંયમ. એટલે કે મુનિરાજ છે, સંયમી છે અને હવે અપ્રમાદી. એટલે શું આ ખાલી છઠ્ઠા ગુણસ્થાન વાળા જ પ્રમાદમાં આવે છે? આપણે જે પ્રમાદ માં છીએ ના, આ ફર્સ્ટ ટુ સિક્સ આ બધા પ્રમાદી છે. આ ફર્સ્ટ ટુ સિક્સ આ બધા જીવો પ્રમાદી છે. પ્રમાદી એટલે શું? કે આ જીવોને પોતાના સ્વરૂપની સાધનામાં અસાવધાની છે. જો અહીંયા આપણે લૌકિક ડેફિનેશન એમાં ફરક પડે છે. આપણે લૌકિકમાં પ્રમાદી કોને કહીએ? કે આખો છોકરા સૂતો પડ્યો હોય, ખ્યાલ આવે, આખો લેઝી હોય, એને કઈ કામ કરવામાં આળસ આવતી હોય, એને આપણે પ્રમાદી કહીએ. પણ અહીંયા તો એક સુપર એક્ટિવ કિડ હોય, હંમેશા ભાગતો રહેતો હોય, પણ આજુબાજુની બધી વસ્તુમાં લાગતો રહેતો હોય, એ પણ પ્રમાદી છે. કેમ કે સ્વરૂપમાં અસાવધાન. તો આપણે બધા કેવા છે? આપણે બધા સ્વરૂપમાં અસાવધાન છે. પોતાના આત્માના અનુભવને છોડીને આપણો ઉપયોગ જો બહાર ક્યાંય પણ જાય છે તો એનો મતલબ સ્વરૂપમાં અસાવધાન. સ્વરૂપમાં અસાવધાન છે એટલે પ્રમાદી. ખ્યાલ આવે છે? ઓકે, હવે અહીંયા પરિભાષા કેવી રીતના આપી? કટાયોથી આપી છે. જે બધા ચાર પ્રકારના અનંતાનુબંધી અપ્રત્યાખ્યાન આદિ છે ને, તો એનાથી પરિભાષા આપી. તો જો એક થી ચાર ગુણસ્થાન હોય, સોરી આપણે ફરીથી થોડુંક ગુણસ્થાન પ્રમાણે કષાયની પરિભાષા જોવી પડશે ને. જો એક થી પહેલા ગુણસ્થાનમાં અનંતાનુબંધી હોય છે, બરાબર, પહેલા ગુણસ્થાનમાં અનંતાનુબંધી, પ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન, સંજલન બધા જ કષાયો છે. જ્યાં ચોથામાં પહોંચે ત્યાં શું થાય છે? વચમાં ના જવા દો, અનંતાનુબંધી ગયા, બરાબર. એટલે અહીંયા હું કહું છું કે ચાર કષાયો હતા, અહીંયા અનંતાનો બંધી ગયા. અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન, સંજોગ ત્રણ છે. પછી પાંચમા માં આવે તો શું થાય છે? બે ગયા છે, અનંતાનો બંધી અને અપ્રત્યાખ્યાન બે વયા છે, પ્રત્યાખ્યાન અને સંજોલન છે એટલે બે. હવે છઠ્ઠા સાતમા માં શું થાય છે? કે ખાલી સંજોલન કષાય રહે છે, અનંતાનો બંધી, અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન ત્રણ કષાય ગયા. પણ હવે આ છઠ્ઠા સાતમામાં પણ ડિફરન્સ છે. આજે એક સંજોલન જે રહે છે તો એમાં છઠ્ઠામાં સંજોલનનો તીવ્ર ઉદય છે. તીવ્ર ઉદય, વેરી સ્ટ્રોંગ ઉદય. એટલે એ જીવ આત્માના અનુભવમાં રહી શકતો નથી અને બહાર આવી જાય છે. તો બહાર આવે છે તો શાસ્ત્રની રચના કરે છે, ભગવાનની સ્તુતિ આદિ કરે છે. હવે ભગવાનની ભક્તિ જે કરે છે, ભગવાનની ભક્તિ એ કશાય છે કે કશાય નથી? ભગવાન ની ભક્તિ કરવી પણ એક કસાય છે. ખ્યાલ આવે છે? શાસ્ત્ર ની રચના કરે છે તો તેના માટે કરે છે, એ કરુણા ભાવ થી કરે છે કે કોઈ જીવ નું આનાથી ભલું થઈ જાય, એ કરુણા ભાવ શું છે, કસાય છે કે નથી, કસાય છે. તો એ બધા એમને તીવ્ર કસાય નું પૂજાય છે. અને જ્યાં સાતમા માં આવે તો શું થાય છે, આ સંજ્વલન કસાય નો મન દૂધાય છે ત્યાં. કેમ કે હવે એમને કોઈ જીવ પર કરુણા નથી, હવે બસ પોતાના આત્મામાં લીન. ખ્યાલ આવે છે? તો ત્યાં કસાય નો ઉદય મંદ છે. તો પ્રમાદ કોને કોને છે? પ્રમાદ કોને કોને છે? કે જેને અનંતાનુબંધી કસાય છે એવા જીવને, જેને અપ્રત્યાખ્યાન કસાય છે એવા જીવને, જેને પ્રત્યાખ્યાન કસાય છે એવા જીવને, અને જેમને સંજ્વલન નો તીવ્ર કસાય છે એવા જીવ. આ બધા જીવોને પ્રમાદ હોય છે. અને જેને મન ઉદય છે, અચ્છા આઠમામાં કેવો ઉદય છે? આઠમામાં મંદતર ઉદય કહેવાય. અને નવમામાં કેવો છે? મંદત. આપણે ઓલું ગુડ બેટર બેસ્ટ કહીએ, સિમિલરલી લો લોઅર લોઅર, મંદ મંદતર મંદતમ ઉદય સંજ્વલન નો છે. દસમામાં કેવો છે? દસમામાં સંજ્વલન કસાય નો ઉદય કેવો છે? હજી દસમા સુધી છે, પછી અગિયાર બાર આદિમાં નથી. અગિયાર ઓનવર્ડ કશાય હવે છે જ. આમાં છે ને ખાલી એક સૂક્ષ્મ સંપ્રાય કહેવાય છે, એટલે કે સૂક્ષ્મ ઉદય. સંપ્રાય એટલે કશાય, સંપ્રાય એટલે કશાય. તો સૂક્ષ્મ સંપ્રાય એટલે કર્મ નો એટલે કશાય નો સૂક્ષ્મ ઉદય છે. પણ એ કેવો છે કે હવે સીધા અમે આ કશાયમાં જ જવાના છે, એટલો સૂક્ષ્મ ઉદય એમને છે. તો જો આપણે પ્રમાદ ની ડેફિનેશન ફરીથી વાંચીએ, પ્રમાદ કોને કહે છે? કે જેને અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાનાવરણીય, પ્રત્યાખ્યાનાવરણીય ક્રોધમાન માયા લોભના ઉદયમાં જોડાવાથી તથા સંચલન અને ન કશાયના તીવ્ર ઉદયમાં જોડાવાથી, એટલે અહીંયા સુધીના જીવને, અહીંયા સુધીના જીવને, એક થી છ સુધીના જીવને નિરતિચાર ચારિત્ર પાડવામાં જે અનુત્સાહ આવે છે. હવે અહીંયા ચારિત્ર એટલે શું? એક એક શબ્દ જોઈએ. ચલો, નિરતિચાર એટલે, નિરતિચાર એટલે દોષ રહિત, અતિચાર એટલે દોષ લાગે, બરાબર? દોષ રહિત એના માટે દોષ રહિત કે ચારિત્ર પાડવા. ચારિત્ર પાડવું એટલે શું? ચારિત્ર પાડવું એટલે ક્રિયા કરવી ને, કે જેવી રીતના ઓલું કેશ લોચ કરવામાં કોઈ અતિચાર લાવતા નથી. આપણે જીનેન્દ્ર ભગવાન ની પૂજા આપણે કરીએ છીએ તો એમાં કોઈ અતિચાર લાવતા નથી. તો એવું હોવું જોઈએ ને, આપણે પણ બે ટાઈપના આપણે નિત્યાદર્શી જીવો હોવા જોઈએ, એક પ્રમાદી જીવો અને એક અપ્રમાદી જીવો. કે જેવી રીતના ઓલું સ્વાહા બોલે એવું જો અહીંયાથી આમ નાખી દઈએ તો કોઈ અતિચાર લાવ્યા નહીં ને આપણે, તો આપણે પ્રમાદી નથી, બરાબર? અને કોઈ એમ સ્વાહા કે અને આપણે બેઠા કે હા નાખીએ છીએ, જરાક બે ત્રણ સેકન્ડ પછી અહીંયાથી આમ નાખીએ તો પ્રમાદ લાવ્યા એટલે અતિચાર વાળો થઈ ગયો, એવું છે? એવું નથી. તો આ નિરતિચાર ચારિત્ર કોને કહેવાય? અહીંયા ચારિત્ર એટલે વ્યવહાર ચારિત્ર નથી. ખ્યાલ આવે છે? અહીંયા ચારિત્ર એટલે કે પોતાના આત્મામાં ચરવું, આત્મામાં રમવું, પોતાના આત્મામાં જ લીન રહેવું, એને ચારિત્ર કહેવાય છે. તો જે જીવ આ બધા કષાયોને કારણે પોતાના આત્મામાં લીન નથી રહેતા, અથવા તો એને લીન રહેવામાં અનુત્સાહ છે, એવા જીવને પ્રમાદ કષાયનો ઉદય હોય છે. આ ખ્યાલ આવે છે બધાને? ખ્યાલ આવ્યો? ઓકે. હવે પ્રમાદના 15 પ્રકારના ભેદ છે. જો નીચેનો ક્વેશ્ચન, પ્રમાદના કેટલા ભેદ? તેના 15 ભેદ છે. ચાર વિકતા, ચાર કષાય, પાંચ ઇન્દ્રિયના વિષય, એક નિદ્રા અને એક સ્નેહ, એટલે પ્રણય. જો આપણે જોઈએ છીએ ચાર પ્રકારની વિકતા, एक स्त्री कथा, राष्ट्र कथा, भोजन कथा, राज कथा। कोई स्त्री विषय की बातों करी अथवा विचार करवा, राष्ट्र एटले कोई देश विषय की बातों करी के विचार करवा, भोजन विषय की बातों करनी के विचार करवा, मन वचन काया त्रणे थी लई लेवा, एटले का तो भोजन करता जो है फिजिकली तो काया भी थी गई, एनो विचार करिए तो मन थी थी गई, बोले छे तो भाषा थी थी। कोई आ त्रणे रीते भोजन विषय विचार करतु हो, बोलतु हो, कई करतु हो तो एने ई जात नो प्रमाद कहवाय। ख्याल आवे कॉन्टेक्स्ट समझाए? स्त्री कथा, राष्ट्र कथा, भोजन कथा, राज कथा ले कोई राजा विषय की बात करो। ख्याल हम आ चार तो जो है ई जमाना ना कॉन्टेक्स्टुअल प्रमाद है कि त्यारे आ जातनी बातों नहीं थी। ये चार उदाहरण अहीं आपे छे। अपना लाइफ में गाड़ी नो विचार करो, ख्याल गाड़ी चलावी एनो विचार करो, ये पण प्रमाद है। समझाय छे? जेवी रीतना आपणे कोई न्यूज पेपर सांभळीए छे, वाँचीए छे, ए पण स्वरूपनी असावधानी होवाने कारणे प्रमाद। व्हेनेवर आपणे स्वरूपथी बहार जईने काही पण बीजी एक्टिविटी करीए छे तो स्वरूपनी असावधानी થઈ ગઈ ને એટલે એનો પ્રમાણ। ખ્યાલ આવે? હવે આના કેટેગરાઇઝેશન કરવું હોય તો યુ કેન ડુ એન નંબર ઓફ કેટેગરાઇઝેશન, તો એટલા એટલા પ્રમાણના ભેદ છે એમ સમજી લે। આગળ ચાર પ્રકારના કશાય, એટલે કે ક્રોધમાન માયાલોભ કરવું, તો કોઈ પણ જીવ જયારે ક્રોધમાન માયાલોભ કરે છે તો એને પ્રમાદ છે। પાંચ ઇન્દ્રિયના વિષય, કાનથી કઈ સાંભળે છે અને એમાં ધ્યાન આપે છે, આંખથી કઈ જુએ છે એમાં ધ્યાન આપે છે, જ્યાં આપણું જ્ઞાનનું અટેન્શન આત્મા ઉપરથી હટીને એક કાનથી કઈ સાંભળવામાં ગયું કે આંખથી કઈ જોવામાં ગયું, નાકથી કઈ સૂંઘવામાં ગયું, તો પાંચ ઇન્દ્રિયના વિષયોમાં ગયું એટલે પ્રમાદ થઈ ગયો। ખ્યાલ આવે? એક નિદ્રા, નિદ્રા એટલે સૂવું, અને સ્નેહ, પ્રણય એટલે કોઈના પ્રત્યે લાઈકિંગ હોવી। આ 15 પ્રકારના પ્રમાદ ખાલી એઝ એન એક્ઝામ્પલ લીધા છે, પણ આવા તો અનેક હોઈ શકે એ બીજા આપણે સમજીએ, કેમ કે ક્યાં સુધી ક્લાસિફિકેશન કીધા કરે આવે છે તો મુનિરાજ ત્યારે પ્રમાદી ગયો, છઠ્ઠા ગુણ સ્થાનમાં નિદ્રા લે, હા જેટલો પણ ટાઈમ એ નિદ્રાનો એક જરાક જોખું પણ આવે છે તો જીવ એટલા સમય માટે સ્વરૂપમાં અસાવધાન છે કે નહીં તો પ્રમાણ। ખ્યાલ આવે? જો આગળ જોઈ લઈએ, નેક્સ્ટ ક્વેશ્ચન, કશાય કોને કહે છે? કશાય કોને કહે છે? તો મિથ્યાત્વ તથા ક્રોધ માન માયા લોભ રૂપ આત્માના અશુદ્ધ પરિણામને કશાય કહે છે। જો અહીંયા નોટ કરજો, વર્ડ ટુ ઇનો, અશુદ્ધ પરિણામને કશાય કહે છે। કેમ શુદ્ધ હોય, સોરી, અશુદ્ધના કેટલા ભેદ છે? અશુદ્ધના બે ભેદ છે, આ અશુદ્ધ પરિણામના બે ભેદ છે, એક છે શુભ પરિણામ અને એક અશુભ પરિણામ। ખ્યાલ આવે? જીવ જયારે પોતાના આત્મામાં લીન હોય તો એને કહેવાય શુદ્ધ ભાવ અથવા શુદ્ધ પરિણામ, અને જયારે લીન ન હોય અને બહાર કોઈ પણ એક્ટિવિટીમાં હોય તો એને કહેવાય અશુદ્ધ। હવે દેટ એક્ટિવિટી કેન બી ઇધર પોઝિટિવ ઓર કેન બી નેગેટિવ, જો પોઝિટિવ એક્ટિવિટી હોય તો એને કહેવાય શુભ પરિણામ। શુભ પરિણામમાં શું આવે? પોતાના આત્માનો વિચાર કરવો, તત્વ નિર્ણય આદિ કરવું, હજી આત્મામાં લીન નથી પણ ખાલી વિચારોમાં નિર્ણય કરે છે તો એ પણ શુભ ભાવ છે। ભગવાનની પૂજા ભક્તિ સ્વાધ્યાય આદિ કરવું, પ્રવચન આદિ સાંભળવું, અથવા લૌકિકમાં જે શુભ કાર્ય કરે છે, દાન આદિ દેવું, કોઈનું ભલું કરી આપવું, આ બધા શુભ ભાવો। અને અશુભ શું છે? કોઈનું કંઈ નુકસાન કરવું, કોઈને કંઈ દોષ આદિ કરવા, હત્યા આદિ કરવું, ખ્યાલ આવે? અથવા ઇવન ખાવા પીવાના ભાવ થવા, ટીવી આદિ જોવાના ભાવ થવા, આ બધા અશુભ ભાવ। અશુભ ભાવ હોય કે અશુભ ભાવ હોય, દેવ कषाय केम के आत्माना परिणाम थी अन्य परिणाम ख्याल आ गया। हम बॉटम लाइन टू हम बॉटम लाइन टू जे आश्रवना कारणों की बात चले बॉटम लाइन टू जे के जारे जीव પોતાનો આત્માનો અનુભવ કરતો હોય ત્યારે કર્મ બંધ નથી થતો। જેટલા જેટલા અંશે આત્માનો અનુભવ છે એટલા એટલા અંશે કર્મ બંધ નથી થતો, પણ જેટલા જેટલા અંશે બહારમાં છે પછી શુભમાં છે કે અશુભમાં છે ગમે તેમાં છે એટલા એટલા અંશે કર્મ બંધ થાય છે। ખ્યાલ આવે છે? ચલો આપણે વાત કરીને સાતમા ગુણસ્થાનની ઉપર બધા મુનિરાજ આત્મામાં લીન છે તો કર્મ બંધ થાય છે કે નહીં? કેમ આત્મામાં લીન છે તો કેમ કર્મ બંધ થાય છે? વેરી ગુડ। આ મંદ મંદતર મંદતમ અને સૂક્ષ્મ આ શું દેખાડે છે કે આ કર્મ એમનો કશાય ડિક્રીઝિંગ છે। ખ્યાલ આવે? એમનો કશાય ડિક્રીઝિંગ છે અને એમની જે શુદ્ધ ભાવ છે એમનો જે ઇન્ક્રીઝિંગ છે। તો જેટલા જેટલા પ્રમાણમાં એમનો કશાય છે એટલા એટલા પ્રમાણમાં કર્મબંધ એમને હજુ થાય છે, અને જ્યાં 11th 12th માં પહોંચી જશે પછી એ એ જાતના કર્મબંધ ખટકી જાય। ચાલ આવે? હજી એમાં અમુક હવે કિર્યાપદ આશ્રમને જે આપણે વાંચ્યું ને એ બધું ચાલે, એમાં આપણે નહીં જોઈએ। ખ્યાલ આવે છે? તો કશાય કોને કહેવાય? નિત્યાત્વ અને ક્રોધમાન માયાલોક આદિ જે આત્માના અશુદ્ધ પરિણામ છે એને કશાય કહેવાય છે। કશાયના કેટલા પ્રકાર આ તો બધાને ખબર હશે, એમ શોર્ટમાં કહો તો બે, રાગ અને દ્વેષ, એનાથી વધારે ઇલાબરેટ કરો તો 4, ક્રોધમાન માયાલોક, એનાથી વધારે ઇલાબરેટ કરો તો 25, જે આપણે વાંચે છે 25 માં કોણ આવશે? 16 કશાય અને 9 કશાય। તો 16 કશાય કયા છે? અનંતાનુબંધી ક્રોધમાન માયાલોક, અપ્રત્યાખ્યાનાવરણ ક્રોધમાન માયાલોક, પ્રત્યાખ્યાનાવરણ ક્રોધમાન માયાલોક અને સંજલન ક્રોધમાન માયાલોક અને 9 કશાય। તો હાસ્ય રતિ અરતિ શોક ભય જુગુપ્તા સ્ત્રીવેશ પુરુષવેશ નપુંસક એ રૂપ આત્માની અશુદ્ધ પરિણતિને ન કશાય કહે છે। ખ્યાલ આવે? ભેદ છે એટલે શું છે? કોઈના પ્રત્યે લાઇકિંગ ના ભાવ છે, લાઇકિંગ ના ભાવ એટલે રાગ ભાવ છે, કશાય બરાબર। આજ આ રીતે કશાયના 25 પ્રકાર આપણે જોયા, તો આપણે આજે શું શું જોયું ઇન ટોટલ? જો આપણે વાત કેની કરીએ છે, આત્મોના 5 કારણની વાત કરીએ, નિત્યત્વ, અવિરતિ, પ્રમાદ, કશાય અને યોગ। નિત્યત્વ કોને કહેવાય? ઊંડી માન્યતાને નિત્યત્વ કહેવાય। એના કેટલા પ્રકાર? 2 પ્રકાર, ગ્રહિત અને અગ્રહિત। ગ્રહિતના કેટલા પ્રકાર? 5। કયા કયા? એકાંતિક, વિપરીત, સાંશયિક, અજ્ઞાનિક અને વૈજ્ઞાનિક। ઓકે, આગળ અવિરતિ કોને કહેવાય? વ્રત નહીં લઈ વ્રત નહીં લેવાના ભાવ એવી સ્વરૂપમાં અસાવધાની એને અવિરતિ કહેવાય, બરાબર। પછી એનાથી આગળ પ્રમાદ, પ્રમાદ કોને કહેવાય? હા, કે નિર્વિકાર ચારિત્ર પાલનમાં અસાવધાની કોને કારણે? તો અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન અને સંજોગના તીવ્ર ઉદયને કારણે, એને કારણે સ્વરૂપમાં અસાવધાની એને કહેવાય પ્રમાદ। પ્રમાદના કેટલા ભેદ? 15 ભેદ, 4 પ્રકારની વિકલ્પ, 4 પ્રકારના કશન, 5 પ્રકારના ઇન્દ્રિય વિષય અને 1 નિદ્રા અને 1 સ્નેહ। પછી આગળ કશાય કોને કહેવાય? નિત્યત્વ અને ક્રોધમાન માયાલોભ રૂપ અશુદ્ધ પરિણામ એને કહેવાય કશાય। કશાયના કેટલા પ્રકાર? 25 કયા કયા? અનંતાનુબંધી ક્રોધમાન માયાલોભ, અપ્રત્યાખ્યાનાવરણ ક્રોધમાન માયાલોભ, પ્રત્યાખ્યાનાવરણ ક્રોધમાન માયાલોભ, સંજલન ક્રોધમાન માયાલોભ અને 9 કશાય કયા? આચાર્ય રતિ શોક ભય જુગુપ્તા સ્ત્રીવેશ પુરુષવેશ નપુંસક, એકદમ આપણી હાઈસ્કૂલ ક્લાસ થઈ ગયો ને, એકદમ ફટાફટ બધું મેમોરાઈઝ થઈ ગયું। તો આ આપણું કશાય સુધીનું ચેપ્ટર અહીંયા પૂરું થયું, આગળ હવે યોગ આપણે નેક્સ્ટ ટાઈમ જોશું. અને એક છેલ્લો ટોપિક આપણો રહેશે ચતુષ્ટય, સ્વચતુષ્ટય, સ્વચતુષ્ટય, એ આપણે નેક્સ્ટ ટાઈમ જોશું. નેક્સ્ટ ટાઈમ જો ટાઈમ મળશે તો આપણે થોડુંક રિવિઝન કરી નાખશું આખા ઓલામાં. એટલે એના પછીના ક્લાસમાં વી વિલ હેવ અવર એક્ઝામ. આ ચેપ્ટર અહીંયા પૂરું થશે એટલે આપણે આગળ એક્ઝામ. ચાલો જીનવાણી છૂટી લઈએ.
હે જીનવાણી ભારતી સોઈ જપો જીનરે, જો તે શરણાગતે તો પાવે સુખ છે. જીનવાણી કે જ્ઞાન સે સુજે લોકાલો, જીનવાણી મસ્તક નમો સદા દે.
બોલો જીનવાણી માતા.